બ્રહ્મવિહારી સ્વામીજીને પ્રાર્થના કરીએ કે નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે આપણા સૌની શું ફરજો છે અને નિષ્ઠાના માર્ગમાં આપણે એક ડગલું કેવી રીતે આગળ વધી શકીએ એ માટે આપણને સૌને માર્ગદર્શન આપે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી.
આવી અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રીહરિ જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક અથી શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષા સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમીસો સજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય આત્મીય સમાજની જય જય ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય
નિષ્ઠા શબ્દ આપણે બહુ ઘૂંટી રહ્યા છીએ બે દિવસથી બધા આપણને બહુ ઘૂંટાવડાવ્યા છે ઓલમોસ્ટ બધાને ખ્યાલ આવી ગયો છે કે નિષ્ઠા એટલે શું નિષ્ઠા કોને કહેવાય નિષ્ઠાવાન સાધકના લક્ષણ કેવા હોય નિષ્ઠા આપણામાં કેવી રીતે આવે નિષ્ઠા વધુ કેવી રીતે દ્રઢ થાય એ લગભગ બધાને ખ્યાલ આવી ગયો છે એટલે હવે આપણને આપણું ડેસ્ટિનેશન નક્કી થઈ ગયું છે ખાલી એ બસ હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે થોડાક ચાલ્યા છીએ અને હવે થોડુંક ચાલવાનું બાકી છે પણ અત્યારે સ્વામીજી પાસે જઈએ તો સ્વામીજી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન નિષ્ઠા બતાવે છે અને આધ્યાત્મિક માર્ગે ઘણા બધા ગુણો હોય ઘણી બધી સિદ્ધિ હોય ઘણું બધું એચિવમેન્ટ હોય ઘણું બધું પ્રાપ્ત કરવાનું હોય પણ એ બધું અલગ અલગ જો પ્રયત્ન કરવા જઈએ ને તો આપણે જન્મ પૂરા થઈ જાય એવું છે ખાલી એક જ વસ્તુ કરવા જેવી છે અને એ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું એ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા એ બે વરને ઠેકાણે છે બાકી બધા જ ગુણ જાનૈયાને ઠેકાણે છે લગ્નની અંદર જાનૈયા બે પાંચ ઓછા આવ્યા હોય ને લગ્ન અટકે નહીં પણ વરરાજા છેલ્લી મિનિટે એમ કે ના મારે હવે બીજા સાથે સેટિંગ થઈ ગયેલું છે આપ કેન્સલ તો અઘરું થઈ જાય તમારી ગણતરી 500 જણની હોય લગ્નની અંદર અને કદાચ 250 જણા જ આવ્યા 50% તો કદાચ શોભા બીજા બધા ગુણ છે એ શોભામાં અભિવૃદ્ધિ કરે છે પણ એનાથી કામ અટકતું નથી નિષ્ઠા અને મહિમા એ બે વરને ઠેકાણે છે એ બે તો જોઈએ જ બીજા બધા ગુણ અને કોઈ પણ ગુણ તમે સિલેક્ટ કરો કોઈ પણ એ ગુણ મેળવો હોય તો કરવાનું શું હશે આટલું જ નિષ્ઠા અને મહિમા બસ બે જ અને બંને એકબીજા સાથે કનેક્ટેડ છે નિષ્ઠા અને મહિમા એટલે આજે આપણે રૂટ પકડેલું છે અથવા સ્વામીજી આપણે આપણું રૂટ પકડાયું છે આધ્યાત્મિકતાનું રૂટ છે નિષ્ઠા અને મહિમા અને આપણે કોઈ પણ તમે જુઓ તમે વિચારો કે મારે આત્મીય થવું છે તો આત્મીય થવું હોય તો શું કરવું પડે નિષ્ઠા મારે વિવેક પ્રગટાવો છે તો શું નિષ્ઠા મારે સ્ટેબિલિટી પ્રગટાવવું છે તો શું નિષ્ઠા મારે એકદમ રિલેક્સ થઈને જીવન જીવવું છે તો શું નિષ્ઠા મારે અહીંયામાં શાંતિ જોઈએ છે શું તો નિષ્ઠા મારે 30 મિનિટ નિર્વિકલ્પણે ભજન કરવું છે તો શું નિષ્ઠા કંઈ પણ કરો તો નિષ્ઠા ને મહિમા નિષ્ઠા ને મહિમા નિષ્ઠાની સાથે સાથે મહિમા હોય તો બહુ સ્પીડમાં જવાય એમ નિષ્ઠા હોય ને સાથે સાથે ભક્તનો મહિમા હોય તો આત્મીયતા જલ્દી પ્રગટે દાસત્વ જલ્દી પ્રગટે સુરદ્વ જલ્દી પ્રગટે એટલે આપણે હવે આ જ કર્યા કરવા જેવું છે કોઈ પણ ભોગે આપણી નિષ્ઠા 100% આપણે કરી દેવી પડે છે 5 વચનાવત પ્રમાણે એટલે હરિધામની અંદર અમારે એક સહિષ્ણુ સેવક છે પરમાર્થ કરીને છે પેલા એ સહિષ્ણુ હતા, પણ એમ એની પ્રકૃતિ બિચારી થોડીક એવી ચંચળ હતી ને બધું, આમ કોઈ ડેસ્ટિનેશન ક્લેરિટી નહીં, એટલે બિચારા રહેતા તો. હમણાં પછી એ જાજો સમય ના ટકે, પછી નીકળી ગયા હરિધામમાંથી. સુરતના હતા એ, જતા રહ્યા. પછી પાછા અમુક વર્ષો પછી પાછા અમુક વર્ષ ગયા ને પછી પાછું અંતર્દૃષ્ટિ થઈ, પોતાની ભૂલ, પોતાની બાળક બુદ્ધિનો ખ્યાલ આવ્યો, પોતાની ઇમેચ્યોરિટીનો ખ્યાલ આવ્યો. આધ્યાત્મિક મેચ્યોરિટી પ્રગટાવી હોય ને તો પણ નિષ્ઠા જોઈએ. એટલે એને આવ્યો પાછો, કઈ સેટ ના થયું, કોઈ જગતમાં કોઈ સંસારમાં સુખ ના આવ્યું, એટલે પાછા આવ્યા. અને અત્યારે હરિધામમાં છે, ઘણા સેટ થઈ ગયા છે, બહુ ચેન્જ દેખાય એની અંદર. પણ એક વખત સ્વામીજી સામે નજીક આવ્યા એ, એટલે સ્વામીજી એની સામે જોયું. સ્વામી કે, પરમાર્થ તારી હાઈટ બહુ વધી ગઈ. એને પછી તરત બે હાથ જોડીને કીધું કે, સ્વામી મારી આ હાઈટ તો જેવી વધી હતી, પણ મારી સ્પિરિચ્યુઅલ હાઈટ વધે ને એવા આશીર્વાદ આપો. પછી એને બીજી વાત કરી કે, સ્વામીજી મારું માઇન્ડ છે ને બહુ વિવરિંગ છે, સ્ટેબિલિટી જરાય નથી, હું કોઈ એક જગ્યાએ ટકતો નથી. અહીંયા હું ફરી આવ્યો છું, જતો રહ્યો તો ફરી આવ્યો, હું ટકતો નથી, તો મારું માઇન્ડ સ્ટેબલ થાય એવા મને આશીર્વાદ આપો. ત્યારે સ્વામીજી કે, બસ તને આટલો ખ્યાલ આવી ગયો ને. આધ્યાત્મિક માર્ગમાં સ્વામી જ્યાં સુધી આપણને પોતાના દોસ્તનું સમ્યક દર્શન ના થાય ને ત્યાં સુધી આગળ ચાલી શકાતું જ નથી. અને ભગવાન એટલું જોવે છે, બસ તમને પોતાના દોસ્તનું દર્શન થયું છે ને, જ્યાં સુધી દોસ્તનું દર્શન જ નથી થતું ત્યાં સુધી તો આપણે એને ઓવરકમ કરવાનો કે આગળ વધવાનો પ્રશ્ન જ નથી રહેતો. આ શિબિરના માધ્યમથી તમે જોજો, અહીંયા બેઠા બેઠા આટલા બધા વક્તાઓની વાતો સાંભળતા સાંભળતા આપણને કેટલા બધા નવા દોસ્તોનું દર્શન થયું હશે, કેટલી બધી નવી સમજણ આપણને મળી હશે, કેટલી બધી નવી ટેકનિક્સનો ખ્યાલ આવ્યો હશે, કેટલા બધા નવા રસ્તા આપણને ખ્યાલ આવ્યા હશે, અને કેટલા બધા શુભ સંકલ્પો અંદર હૈયાન વિશે થયા હશે. શિબિર એ કોઈ આપણે ખાલી આમ એવું નથી કે શિબિર કર્યું એટલે બસ ગેટ ટુગેધર. શિબિર એટલે જબરજસ્ત. હું તો એવું બિલીવ કરું કે સમય કરતા શિબિર છે ને એ આપણને વધારે કામ લાગે સાધકો માટે. સમય છે એક મેમરી માટે અથવા એક દર્શન માટે, એક સેવા માટે છે. જ્યારે શિબિર છે ને એ આત્માને એક સ્પિરિચ્યુઅલ જમ્પ આપી દેશે, કારણ કે કેટલો બધો શિબિરથી ફાયદો થાય. એટલે આવી અવારનવાર શિબિર કર્યા જ કરવી પડે. એમ 3-4 મહિના થાય એટલે શરૂઆતી સ્વામીને કે ગુણગ્રાહક સ્વામી ત્યાગ સ્વામીને કહી દેવાનું કે આપણે શિબિર કરો. અને આપણા મનોજભાઈ રંગાણી, પાનલિયા સાહેબ ને બધાએ કેટલું આપણા માટે ઇઝી ને સસ્તું કરી દીધું. કેટલી ભગવાન ભજવાની સાનુકૂળતા છે. પણ જે કંઈ ખોટ રહી જાય છે તો સેને લઈને ખોટ રહી જાય છે? વચનામત ગરડા પ્રથમ 24 છેલ્લી લીટી, કે ભગવાનના ભક્તને જે કંઈ ખોટ રહી જાય છે એની આળસે કરીને રહી જાય છે. બસ વાંચી લેજો પ્રથમ 24 છેલ્લી લીટી. હરિભગત શબ્દ વાપરો, હરિભગતને ખોટ રહી જાય છે એ પોતાની આળસે કરીને. બસ આળસ એટલે આપણે જે, એટલે હું એક, અમે અમારી સવારે મોર્નિંગ ગોષ્ઠી કરી તો હમણાં એક વાત પર બહુ ભાર આપે કે આપણે છે ને રોજ વિચાર કરવો જોઈએ. જે વાત ગુણાતીતાને 3 જગ્યાએ લખીશ કે નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળી વાળીને જોવું. નિરંતર એટલે એવું નહીં કે શિબિર વખતે જ, નિરંતર એકચ્યુઅલી દરેક ક્રિયાની અંદર આપણે એક પાછું વળી આમ લખ્યું છે ને કે સિંહ છે ગીરની અંદર, સિંહ આમ 3 તલપું ચાલે ને પછી ઉભો રહી જાય અને પાછું વળીને જુએ એમ. ગુણાતીતાન સાહેબ એમાંથી પણ આપણને બોધ આપે છે. એમ આપણે પણ અમુક અમુક સમય ઉભા રહેવાનું, ઉભા રહેવાનું એટલે કદાચ ફિઝિકલી ભલે ના ઉભા રહો પણ મેન્ટલી સ્થિર થવાનું અને જસ્ટ થિંક કરવાનું કે વોટ ઇઝ માય ડેસ્ટિનેશન અને હું કઈ દિશામાં જઈ રહ્યો છું. મારું ડેસ્ટિનેશન આમ છે અને હું આમ જઈ રહ્યો છું કે આમ જઈ રહ્યો છું. મારા જીવનનો ધ્યેય શું છે, મારો અંતિમ ગોલ શું છે એમ, અને હું એ દિશામાં જઈ રહ્યો છું. મારી વિષય તરફ દોડ છે, મારું સ્વભાવ પ્રકૃતિના આધીન જીવન છે, મારું મનમુખી જીવન છે, હું માયા તરફ જઈ રહ્યો છું કે ભગવાન તરફ જઈ રહ્યો છું, એ ભૂલી જવાય આપણાથી જો જાગ્રત ના રહીએ તો. એટલે આ વસ્તુ ખરેખર આપણને બહુ જ બળ આપશે. પણ રોજ પૂજામાં કે ગમે ત્યારે જયારે બી ચાન્સ મળે ને ત્યારે આવું વિચારવું જોઈએ. અને કદાચ રોજ ના વિચાર આવે તો થોડા થોડા દિવસે તો વિચારવાનું જ કે મને શા માટે હું આ સત્સંગમાં આવ્યો છું, હું આધ્યાત્મિક માર્ગે હું શા માટે અમરીશ થયો, હું શા માટે કાર્યકર્તા બન્યો, અને આ કાર્યકર્તા બન્યા પછી અથવા અમરીશ બન્યા પછી અથવા સત્સંગમાં આવ્યા પછી મારા જીવનનું ધ્યેય શું છે અને હું કઈ દિશામાં જઈ રહ્યો છું. બાકી તો શિબિરો થાય ને પ્રવચનો સરસ કરી શકીએ ને બીજાને સમાધાન બી આપી શકીએ, પણ આપણે જોઈએ નહીં કે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું તો કદાચ 80 વર્ષે એમ થાય કે બે બહુ મોટું જીવનમાં ભૂલ કરી નાખી. 80 વર્ષે અંતરષ્ટિ કરવી નથી, અત્યારે કરી લેવા જેવી છે. અને અત્યારે તો આપણી બહુ પ્રાઇમ ટાઈમ છે, આપણી પાસે એકદમ બેસ્ટ ટાઈમ છે, આપણા જીવનનો બહુ સુવર્ણ સમય છે આપણા લાઈફ ટાઈમનો આ યુવાની. એટલે જે બી કામ કરવું હોય ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ આ જ એજમાં થાય, પછી 45-50 પછી તો જય સ્વામિનારાયણ. એટલે અથવા શરીર સાથ નહીં આપે પછી તો જય સ્વામિનારાયણ. અત્યારે તો હવે શરીર ક્યાં બધાના સારા રહેશે. અમે જે જગ્યાએ રોકાયા હતા ત્યાં જે ભાઈ છે એ ભાઈની ઉંમર 80 વર્ષ છે, 82 વર્ષ, 82 વર્ષ છે લગભગ. એના શરીરની અંદર એક પણ રોગ નથી. એ કે હું મારી જિંદગીમાં ક્યારે બીમાર નથી પડ્યો, મને ક્યારે તાવ નથી આવ્યો, મેં કોઈ દિવસ દવાખાને નથી ગયો. એના દાંત તમે જુઓ ને તો આપણે બધા બેઠેલા દાંત કરતા એને હેલ્ધી. મેં પૂછ્યું ચોકટું છે કે ના, બધા મારા નેચરલ દાંત છે, એક દાંત પડ્યો નથી. કાન સંપૂર્ણ સ્વસ્થ, આંખમાં ચશ્મા નથી, વ્યવસ્થિત બોલી શકે છે, ચાલી શકે છે, ફેસમાં એકદમ ફ્રેશનેસ દર્શન, જબરજસ્ત કહેવાય. બધું કોઈ ડોક્ટર પાસે જ નથી ગયો, વિચારતા ખરા. આપણે એમ થાય કે હા 6 મહિનાથી હું નથી ગયો તો આપણે બહુ આશ્ચર્ય લાગે, 6 મહિનાથી ના ગયા હોય તો. કોઈ એમને કીધું 6 મહિના શું વાત કરે છે, એટલે એવું થશે. અમેરિકામાં કેમ કોઈનો ડિવોર્સ ના થાય તો એ બહુ મોટો પરચો કહેવાય એમ. એવું અહીંયા આપણે બીમાર ના પડીએ તો પરચો કહેવાય. પણ એ બધું તો હું એટલા માટે આ બધી વાત સાઈડની કરી મેં કે આપણને ભગવાને સરસ જયારે હેલ્થ આપી હોય ને, સરસ યુવાની આપી છે ને, ત્યાં સુધીમાં બધા કામ કરી લેવા. પ્રાયોરિટી આપતા શીખવું પડશે, કયા કામને પ્રાયોરિટી આપીને કયા કામને આપણે એને સેકન્ડરી બનાવી. રાઈટ, પ્રાઇમરી આ છે આપણું, આપણું ભગવાન તરફની યાત્રા, એને આપણે કેન્દ્ર સ્થાને રાખવું જોઈએ, બાકીનું બધું ગૌણ કરવાનું. મૂળ વાત પર આવી જઈએ. પરમાર્થભાઈની વાત કરતો હતો એટલે પરમાર્થભાઈને સ્વામી એવું કીધું કે તને ખ્યાલ આવી ગયો ને કે બહુ થઈ ગયું, આટલું પૂરતું છે બસ. પછી સ્વામીજી એને સોલ્યુશન બી આપ્યું. સ્વામી કે જેમ જેમ નિષ્ઠા વધતી જશે ને તેમ તેમ તારામાં સ્થિરતા આવતી જશે, અને જેમ જેમ સ્થિરતા આવતી જશે તેમ તેમ તારો ભગવાન સાથેનો સંબંધ વધતો જશે. આવ્યું શું સોલ્યુશન? શું આવ્યું? નિષ્ઠા. ફરતું ફરતું બધું નિષ્ઠામાં જ આવે છે, નિષ્ઠા. તો ઘણા એવા સાધક છે જેને કોઈ જ પ્રશ્ન નથી. 2002ની અંદર સ્વામીજીએ રાજકોટની ધરતી પર સર્વનમન હોલમાં અમરીશ સૌની સભા કરી હતી, અને એ ગોષ્ઠી બહુ જ સરસ, હું બહુ યાદ કરું, બહુ મસ્ત ગોષ્ઠી છે, તમે સાંભળજો, મારી પાસે પડી છે. એમાં સ્વામીજીએ 4 પ્રકારના અહમની વાત કરી છે, 4 પ્રકારનું અહમ. હું અત્યારે એનું એનાલિસિસ નથી કરતો કારણ કે સમય ખૂબ થતો જશે, પણ ખાલી સ્વામી બોલ્યા હતા. પહેલું આપણને સ્થૂળ માન પજવે છે, એમાં સ્વામી બોલ્યા હતા કે તમને તમારામાંથી તમને એનો ખ્યાલ આવે છે. બીજું સ્વામીજી બોલ્યા હતા તમને સૂક્ષ્મ સાત્વિક માન નડે છે. સ્થૂળ માન એટલે કોઈ 2 શબ્દ કે એને ખોટું લાગી જાય ને કોકના ગુણગાન ગવાય ને કોકનું સન્માન થયું હોય ને કોકને કઈ સ્મૃતિ મળી હોય ને આપણે થાય કરવું અમારામાં આટલા બધા ગુણ છે, મારું કેમ કોઈ કલ્પેશ પાદરિયાના ધર્મેશ ને અભય ને બધા કઈ સવન સર ને ઓમ સર ને સર્વાતી સહી હું ધ્યાનમાં જ નથી આવતો, આટલું સરસ હું સેવા કરું છું, આટલું સરસ હું દોડ્યો છું, આટલી સરસ આત્મીયતાનું મેં દર્શન કરેલું છે, આટલું મારે બધા હું ભોગ આપું છું, છતાં પણ તો એ સેવા મધ્ય 41 પ્રમાણે નથી થઈ, માને કરીને થઈ જાય એટલા માટે આવા સંકલ્પ ઉઠે. પણ સ્વામી કે એવું માનનું દર્શન તો તમને બધાને થાય છે. પછી બીજું સ્વામી કીધું કે સૂક્ષ્મ સાત્વિક માન. સૂક્ષ્મ સાત્વિક માન એટલે શું? આ ઠીક કરે છે, આ ઠીક નથી કરવા, આને આમ કરવું જોઈએ, આને આ સ્વામી હમણાં એની પર બહુ જ ભાર આપે છે, આને આમ બોલવું જોઈએ, આને આમ ન બોલવું જોઈએ, એવા જે બધા માટે સંકલ્પ ઉઠે છે. આટલો ટોપ છે પણ એ આટલી વસ્તુ લોચો છે. દરેક વ્યક્તિ અંદર ગુણની ઉપર ગુણની નીચે દબાયેલો જે દુર્ગુણ હોય ને એ આપણને ઇઝીલી દેખાય, સાત્વિક માણસને ફટાફટ દેખાય. એમાં જેની બુદ્ધિ સાત્વિક નેગેટિવ બુદ્ધિ હોય, સાત્વિક બુદ્ધિ હોય ને, એને બીજામાં રહેલા ગુણોની અંદર એનો એમાં રહેલો કંઈ ખોટ કે અવગુણ એ ઉપસેલો દેખાય એને, એ આપણું સૂક્ષ્મ સાત્વિક માન છે. અને ત્રીજું, હું બહુ ઝાઝો એનાલિસ નથી કરતો, આપણે તો નિષ્ઠા પર વાત કરી છે, પણ હું એટલા માટે કરી છે કે આ બધાનું પાછું સોલ્યુશન પાછું નિષ્ઠા જ આવે છે, એટલે હું વાત કરું છું. ત્રીજું સ્વામીજી કીધું કે સો સારપનું માન. સૂક્ષ્મ સાત્વિક માન અને સો સારપમાં શું ડિફરન્સ ખબર? સાત્વિક માન છે એટલે આવા સંકલ્પ ઉઠ્યા કરે, હું આ સારો આવો છે, આ તેવો છે, આને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફલાણું ઢીકણું. બીજાની નેગેટિવિટીનો જે વિચાર કરે છે ને એ સૂક્ષ્મ સાત્વિક માન છે. અને સ્વ સારપ એટલે શું? તો હું સારો છું, હું સાચો છું, હું બુદ્ધિશાળી છું, હું વ્યવસ્થિત છું, હું ટોપ વક્તા છું, હું ટોપ લીડર છું, હું ટોપ કાર્યકર્તા છું, મને સરસ અંતરદૃષ્ટિ થાય છે, હું સરસ સમજણ ધરાવું છું, એવું જે પોતાની પોઝિટિવિટીમાં રાંચ્યા કરતા હોય એ સ્વ સારપ છે. પોતાની ગુડનેસ, પોતાની સ્વ સારપ, પોતાના ગુણોમાં રાંચ્યા કરતો હોય એ પેલા કરતા ડેન્જરસ છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. કારણ કે સ્વ સારપ હશે એનામાં સાત્વિક માનવાનું છે, બીજાનું જોયા વગર રહેશે નહીં. અને એથી આગળ પછી સ્વામી ચોથું બોલ્યા હતા. એકચ્યુઅલી શું થયું કે ત્યાગ સ્વામી રહેશે ને એની સામેની જે રૂમ છે ને પેલો મોટો, ત્યાં યોગધામ, હું ત્યાં રહેતો હતો. અત્યારે સરવતી સ્વામી રહેશે એ લાઈનમાં નહીં, પણ ત્યાગ સ્વામી રૂમની બરાબર સામે. અને એ વખતે સ્વામીના થાળ ત્યાં હતા. 2002 અમરીશ શિબિરની વાત કરું છું, અમરી સભા. અને એટલે પછી સ્વામીના પ્રવચન પછી તરત થાળ હતા, એટલે હું ઉપર સ્વામીનું પ્રવચન ચાલતું હતું, હું ફટાફટ જોયાવું કે નીચે બધું ગોઠવાઈ ગયું છે કે નહીં, એમ બધું રસોઈ આવી ગઈ કે નહીં, પથરાઈ ગયું કે નહીં, હું જોવા માટે નીચે આવ્યો. અને નીચે આવ્યો તો શ્રીનિવાસ સ્વામી ને બધા, આનંદ સ્વામી બધા હતા, એ લોકોએ બધું ગોઠવી દીધું હતું, બધું ગોઠવાઈ ગયું હતું. એટલે મેં કીધું ચાલો સરસ. અને સ્વામીનું પ્રવચન ઓલમોસ્ટ પૂરું થવાયું હતું એટલે હું પછી ત્યાં ઊભો હતો. અને સ્વામીજી પછી આ મુદ્દો શરૂ કર્યો એટલે સાંઈ કે બ્રહ્મવિહારી ક્યાં ગઈ? એટલે કોઈ કીધું કે નીચે ગયા. સાંઈ કે એને બોલાવો. એટલે સ્વામીજી અટકી ગયા, પોઝ રાખ્યો થોડોક સ્વામીજીએ. એટલે એક જણ મને ફટાફટ દોડીને બોલાવ્યો અને હું દોડીને ઉપર ગયો. અને પછી સ્વામીએ આ ચાર મુદ્દાની શરૂઆત કરી. ચોથું માન સ્વામી કીધું શિષ્યોની મોહબત અને સારપ. આ ચોથું સૌથી ડેન્જરસ, એક ગુણાતીત સિવાય સ્વામી કે એની માની પેટે કોઈ જન્મ્યો નથી કે જે શિષ્યની મોહબત અને સારપમાં ના ફસાયો હોય. આપણા સેવકો હોય, આપણી સાથે હેતવાળા હોય, આપણી સેવા કરતા હોય, આપણું માનતા હોય, આપણે કહીએ એમ કરતા હોય, એની મોહબત સારપમાં આવીને આપણે ભગવાન સાથેનો સંબંધ તોડી જ નાખતા હોય. ગુણાતીત એ કોઈ મોહબત સારપમાં, એ જ્યાં પેલો ભગવાન સાથેનો સંબંધ કે સ્વધર્મ તોડાવતો હોય ને ત્યારે એને બોલ્ડલી એને જાન પણ આપી દે અથવા એને કહી દે, એની મોહબતમાં ના આવે એ ગુણાતીત, બાકી તો બધા આવી જાય. પણ હું આ વાત એટલા માટે કરું છું કે એક વખત છે ને, આ તો ઘરની વાત છે છતાંય તમારી આગળ કરું છું કે આવા પ્રસંગો બનવાના છે જ. સવારે મેં કહ્યું હતું કે નિષ્ઠા હશે ને એના જીવનમાં પ્રસંગની પૂર્ણાહુતિ નથી થવાની. પ્રસંગો તો છેક સુધી ચાલુ રહેતા. તમે એટલું તપાસ કરો કે તમારા ફેવરિટ, તમે જેને રોલ મોડલ ગણો છો, તમે જેને ફેવરિટ ગણો છો, એવા ભગવાન સ્વામીથી માંડી જેને આદર્શ પાત્ર ગણો છો અથવા જેના જીવન તરફ તમે નજર રાખો છો, એવા ભગવાન સ્વામીથી માંડી અત્યાર સુધીના જે કઈ સાધકો છે એના એના તમે નામ વિચારો, કે અથવા જે ભગવાન સ્વામીના માળાના મણકામાં આવ્યા છે, અથવા જેને ભગવાન સ્વામીના દિલમાં સ્થાન લીધું છે, અથવા જેને આત્મીયતાનું બિરુદ મેળવેલું છે, અથવા જેને ભગવાનની છાતી ઠારી છે, એવા જે કોઈ સાધક થઈ ગયા કે અત્યારે વર્તમાન કાળે છે, એમાંથી કોઈના નામ તમે જસ્ટ તમારા માઇન્ડમાં થિંક કરો, રાઈટ? તો તમારા માઇન્ડમાં નામ આવ્યું હશે, પર્વતભાઈનું આવ્યું હશે, ગોરધનભાઈનું આવ્યું હશે, રામ ભંડેરી કે વેલા સથવારોને આવ્યું હશે, કોઈના માઇન્ડમાં ભગતજી મહારાજને જાગા સ્વામીનું નામ આવ્યું છે, કોઈના માઇન્ડમાં ગુણાતીતાનંદ સ્વામીનું નામ આવ્યું હશે, આવા કોક પાત્રોના. હવે એ લોકોનું જીવન તમે જો, એ લોકોના જીવનમાં પ્રસંગ કેવા હતા જોઈ લો, કેટલા પ્રસંગો હતા, પુષ્કળ પ્રસંગોની હારમાળા. પર્વતભાઈના જીવનમાં પ્રસંગો કેટલા હતા, ભગતજી મહારાજના જીવનમાં કેટલા બધા પ્રસંગો હતા, ગુણાતીતાનંદ સ્વામી કે યોગીજી મહારાજના જીવનમાં કેટલા પ્રસંગો હતા, જાગાસાઈના જીવનમાં કેટલા બધા પ્રસંગો હતા. પ્રસંગોની હારમાળા છે. એટલે એ લોકો તો પરિપક્વ નિષ્ઠા ધરાવતા હોવા છતાં પણ પ્રસંગો ખૂબ હતા. એટલે પ્રસંગ અટકવા માટે આપણે નિષ્ઠા નથી વધારતા, પણ પ્રસંગને માણવા માટે, પ્રસંગને ખરેખર પ્રસાદ બનાવવા માટે આપણે નિષ્ઠા, ભગવાનનું સુખ મેળવવા માટે આપણે નિષ્ઠા વધારવાની છે. ગમે તેવી પરિસ્થિતિમાં દેશકાળ ન લાગે એના માટે આપણે નિષ્ઠા વધારવાની છે. એ પ્રેમ સ્વરૂપ સ્વામીનો બહુ વર્ષો જૂનો પેલો પ્રસંગ છે કે પ્રેમ સ્વામીને એક જણાય છે ને, યોગી હરિધામના ગેટ પાસે ફાયરિંગ આપ્યું. એક સાધક આમ કહી છે, કાટલો જ પકડ્યો, તમે તમારા મનમાં શું સમજો છો? તમે એમ સમજો છો કે તમે લોકો હશો તો જ સમય આ થશે, અમે ના હોય તો કઈ થાય નહીં, ખોટા વિચારમાં ના રહેતા એમ. પ્રેમ સ્વામી તો બિલકુલ સાયલન્ટ હતા, એ ખાલી સાંભળતા હતા. પેલી વ્યક્તિ એનો આક્રોશ વ્યક્ત કરતી હતી, જે બી આઉટ ઓફ ઈગો કે વોટ એવર, એ બોલ્યા જ કરતી હતી, બોલ્યા જ કરતી હતી. અને પછી પ્રેમ સ્વામી ખાલી સાંભળ્યા કરે, કશું બોલ્યા નહીં, અને એમને કોઈને જણાવ્યું બી નહીં. કોઠારી સ્વામીને આ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો. પણ થોડા વર્ષો પછી ઉભરાટની અંદર, આ તો બહુ જૂની વાત કરું છું, થોડા વર્ષ પછી સ્વામીજીને કોઠારી સ્વામી ગયું ઉભરાટમાં કે સ્વામી આવો એક પ્રસંગ બની ગયો કે આ એક જણ વ્યક્તિએ પ્રેમ સહી નહીં કાટલો પકડ્યો અને આવું બધું ફાયરિંગ કર્યું એમ. પ્રેમ સહી કાંઈ બોલ્યા નહીં, સાંભળી લીધું, સહન કરી લીધું. ત્યારે સ્વામીજીએ શું રિપ્લાય આપ્યો હશે? એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પહેલો જ પ્રશ્ન પૂછીએ, કોણ હતું એમાં નામ આપને? પ્રેમ સ્વામીને કીધું નામ આપ, અને એને કે મને હાંજે મળવા આવે મારા ટાઈમે. અને પેલો હાંજે આવે એટલે આપણે પછી એને કહ્યું, તું શું તારા મનમાં સમજે છે? હું કામ વગર વાગે પેલાને કહો. સ્વામીજી શું કીધું હશે કહો, જસ્ટ ગેસ. સ્વામીએ શું કીધું હશે? સ્વામી કે ગમે તેવો પ્રસંગ બને આપણે ભગવાનને કરતા હરતા માનવાના. સ્વામી કે આપણે ભગતજી મહારાજ જેવી સ્થિતિ નથી કરવાની. ભગતજી મહારાજની જેવી સ્થિતિ કરી છે એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આવા 10 પાત્રોને હજુ વધારે મોકલી દે, જેના ફળ સ્વરૂપે મારી સ્થિતિ જલ્દી થઈ જાય. બસ સ્વામી કે ત્યાં આપણે નિષ્ઠા રાખવા પાકી રાખવાની છે, ત્યાં આપણે દાસત્વ રાખવાનું છે. પ્રસંગ જોઈએ જ, પ્રસંગ વગર કોઈ દિવસ આપણું ઘડતર થાય જ નહીં. અને ભગવાન છે ને એવા પાત્રનો છે ને ઉપયોગ કરતા હોય છે, એના સ્વભાવનો ઉપયોગ કરે. ભગવાન બીજાના સ્વભાવનો ઉપયોગ આપણા સ્વભાવ કાઢવા માટે કરતા હોય છે. અને તે વખતે આપણે નિમિત્ત નહીં બનવાનું, બીજાના આત્માના ઉત્થાન માટે ક્યારેય નિમિત્ત નહીં બનવાનું. આ પ્રભુ સ્વામી એકવાર આ વાક્ય બોલે, મને સમજાયું રહ્યું, પ્રભુ સ્વામી કે બીજાના આત્માના ઉત્થાનમાં આપણે નિમિત્ત નહીં બનવું. એટલે આ રીતે આપણે બીજાને ફાયરિંગ આપી અને બીજાને દોષનું દર્શન કરાવીને એને માર્ગે ચડાવી દઈએ, એવી રીતે નિમિત્ત નહીં થવાનું. આપણે બીજાના આત્માના ઉત્થાનમાં નિમિત્ત નહીં થવાનું, આ બીજાની સેવા કરવાની. પણ ભગવાન છે ને એવા એવા પાત્રો રાખતા હોય છે, નામ ના દઉં, તમે કદાચ સાંભળ્યું બી હોય, પણ યોગીજી મહારાજના વખતમાં એક સાધુ હતા, અત્યારે તો ધામમાં જતા રહ્યા, પણ એનો બહુ જ એ દ્વેષી હતા અને બહુ તકલીફ હતી એની. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા હતા કે ગયા જન્મે આ અસુર હતો, અસુર હતો. દીક્ષા કોને આપી? યોગીજી મહારાજે. તો દીક્ષા આપ્યા પછી અસુર થયો? સાધુ બન્યા પછી અસુર થયો? તો શું યોગી મહારાજની આત્માની સામે જોવાની એટલો ટાઈમ નહોતો મળ્યો? 51 બનાવતી વખતે કેટલાય વખત ઘૂંટ્યું હતું, તો એવું હતું કે 51 પૂરા નહોતા થતા એટલે અસુરને 2-5 જણને બોલાવી લીધા? શા માટે અસુરને દીક્ષા આપી? શા માટે? એક સાધક માટે સ્વામીજી બોલ્યા હતા, એ પાત્ર લાઈવ છે. સ્વામી કે એની ઈર્ષ્યા છે ને જીવા ખાચર કરતા બી ચડે છે, એને બી સ્વામીજી દીક્ષા આપી છે અને હજુ બી છે. તો કેમ આવા પાત્રોને ભગવાન ભેળા રાખે છે અથવા એને પસંદ કરે છે? એક બાજુ એવું કહે છે સ્વામીજી એવું બોલેલા કે હું અવતારથી નીચી કોટીના ને મારા યોગમાં લેતો જ નથી, અને બીજી બાજુ કહે છે કે અસુર છે અને આવો છે ને તેવો છે. તો એ અસુર છે તો પછી એ અવતાર કોટીમાં તો કેવી રીતે આવે? એ તો કેટલી નીચી કોટીનો કહેવાય? તો કેમ એને લીધો સંબંધમાં? પણ ભગવાન છે ને એવા પાત્રોને આપણી ભેળા રાખે જ, કારણ કે એ આપણા આત્માના ઉત્થાન માટે એ નિમિત્ત બને છે. બસ એટલી સેવા કરે છે ભગવાન, એની સેવા એ રીતે લેતા હોય છે. પછી આપણે સાત્વિક ભાવે કરીને એવો વિચાર નહીં કરવાનો, તો પછી એનું શું થશે? આ બધું એનું ચલાવી લેશે તો એનું શું થશે? આપણે સૌથી જો કોઈ નડતો ગુણ હોય ને, દુર્ગુણ હોય ને, એ આપણી સાત્વિકતા છે. બસ સૌથી ડેન્જરસ ક્વોલિટી છે, મોસ્ટ ડેન્જરસ, બીવેર ઓફ ઇટ. એ આવી ન જાય એનું ધ્યાન રાખજો, અને આવી ગયો હોય તો એને કાઢવાનું જલ્દી પ્લાનિંગ કરવું પડે. દરેક વ્યક્તિની અંદર ઓછામાં ઓછા, અને સ્વામી કે કોઈ પણ વ્યક્તિનો જે જન્મ છે ને, એની સ્વ સારપને લઈને જ છે. કંઈક સ્વ સારપ છે, કંઈક એવું પોતામાં સારું મને ગયું છે, હું કંઈક બુદ્ધિશાળું છું, સારો છું, સાચું છું, સમજું છું, કંઈક એવો અભિનિવેશ છે આપણામાં, એ કાઢવા માટે ભગવાન આપણને પૃથ્વી પર લઈ આવ્યા છે, અને નિષ્ઠા દ્રઢ કરીને આપણે કાઢવાનું છે. સ્વામીજી પ્રેમ સહીને આવો જવાબ આપ્યો, આપણે ભગતજી પ્રેમસાઈ ને કોઠાઈ છે ને કીધું કે આપણે તો ભગતજી મહારાજ જેવી સ્થિતિ નથી કરવાની, ભગવાનને પ્રાર્થના કરવાની, 10 જણને આવા મોકલો. કેવું કહેવાય? મિસ સ્વામીજી જ મોકલ્યા છે પેલાને, કઈક ઊંડે 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 સ્વ સારપ કોઈ નામ હોય તો ભગવાન મોકલે જ. એટલે નિષ્ઠા આવા ટાઈમે હોય ને, એ સાચી નિષ્ઠા છે. બાકી વરસાદમાં ને નોકરીમાં ને વિઝામાં ધંધામાં છોકરામાં લગનમાં એમાં તો બધી નિષ્ઠા, એમ બહુ મોટો પ્રશ્ન નથી. એ નિષ્ઠા તો, એટલે ભગવાન છે ને, એટલે હું એ વાત કરતો હતો કે નિષ્ઠા આપણને તો છે જ બધાને, કોઈ આમાં નિષ્ઠા નથી એવું છે જ નહીં. છતાં પણ આપણને સ્વામીજી કહે છે કે નિષ્ઠા પાકી કરો, તો એ નિષ્ઠા કઈ સ્વામીજી પાકી કરવા માંગે છે? તો એ આ છે, ભગવાનને કે વરસાદ પડાવવામાં ને એમાં તેમાં ઘણા વર્ષો થયા હશે, લગભગ આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, પણ 8-10 વર્ષ તો થયા હશે કદાચ, 7-8 કે 10. સમાવો મારે ડેટ લખવાની રહી ગઈ છે, પણ સ્વામીજી છે ને અમને અમુક સંતોને બોલાવ્યા હતા, એમાં ભક્તિ સ્વામી, સર્વમંગલ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, પ્રેમ સ્વામી, કોઠારી સ્વામી, અને કંઈક બીજા 2-3, 7-8 સંતો હતા, અને 10-એક વર્ષ તો થઈ ગયા છે. અને સ્વામીજી ત્યારે એક વાક્ય બોલ્યા હતા, સ્વામીજી કે હવે હું અવ્યક્તનું શુદ્ધિકરણ કરું છું, એટલે તમે લોકો ધ્યાન રાખજો. આ વાક્ય સ્વામી છે, હવે હું અવ્યક્તનું શુદ્ધિકરણ ચાલુ કરું છું, એટલે તમે નાના સંતોને હેત કરજો, એનું ધ્યાન રાખજો. બસ એટલે અવ્યક્તનું શુદ્ધિકરણ જે છે એ જ્યારે ચાલતું હોય, અને તેવી વખતે જો નિષ્ઠા કાચી રહી ગઈ ને હશે ને, તો આપણને દેશકાળ લાગી શકે છે. અને અવ્યક્તનું શુદ્ધિકરણ થતું હોય ને, અને તે વખતે ભગવદીની ગોદ નહીં હોય ને, તો સ્વામી કે તમે ટકી નહીં શકો. અવ્યક્તનું શુદ્ધિકરણ થતું હશે અને સ્વામી કે ભગવદીની ગોદ નહીં હોય, સાત્વિક શબ્દ આવો હતો, સાત્વિકતાનું ઇવોલ્યુશન જ્યારે ભગવાન કરે, અને તે વખતે જો ભગવદીની રજોગુણ તમોગુણનું ઇવોલ્યુશન કરે ને, તે વખતે કદાચ બહુ વાંધો ના આવે, સમહાવ એ બચી શકે. પણ સાત્વિકતાનું જ્યારે ભગવાન ઇવોલ્યુશન કરશે ને, તે વખતે ભગવદીની ગોદ નહીં હોય, તો સ્વામી કે તમે નહીં ટકી શકો, એવું આ સભામાં વાત કરી હતી. પણ તે વખતે સ્વામી કીધું કે હવે હું ઇવોલ્યુશન સ્ટાર્ટ કરું છું, અવ્યક્તનું શુદ્ધિકરણ શરૂ કરું છું. એટલે એવા જ્યારે પ્રસંગ ઉભા કરે, અને તે વખતે એને કાઢવા માટે, સ્વસારપને કાઢવા માટે શું પ્રસંગ હોય? ચાલો મને કહો, આપણામાં સ્વસારપ પડી છે, એને કાઢવા માટે શું છે, શું છે એના માટેનો રસ્તો? વગર વાંકે આપણે નિર્દોષ હોઈએ, અને છતાં પણ આપણને દોષિત પુરવાર કરવામાં આવે, આપણી પર એલિગેશન કરવામાં આવે, આપણને વગર વાંકે વઢે ટોકે, આપણી પર ખોટા આરોપ આવે, બધાય અને બધાનું બોમ્બાર્ટમેન્ટ થાય, એવું નહીં કે અમુક પાત્રનું, આખો સમાજ આપણી અગેન્સ્ટમાં થઈ જાય, ભગવદી બી અગેન્સ્ટમાં થઈ જાય, અને ભગવાન બી થઈ જાય, આવી પરિસ્થિતિ હોય ત્યારે શું થાય? ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી પણ જે સ્વામી ભગતજી મહારાજ કહે ને, ત્યારે એ અમદાવાદ કાલુપુર મંદિરના દર્શન કરીને જ્યારે બહાર નીકળે, ત્યારે અંદર એમને તો વિમુખ કરેલા હતા, એટલે એમને અંદર એન્ટ્રી નહોતી, એટલે બહાર જ્યાં બધા લારી વાળાને બધા પેલા ઉભા રહે છે ને, પેલા ફૂલો વાળાને બધા, એ ત્યાં ભગતજી મહારાજ ઉભા રહે. એટલા માટે ઉભા રહે કે જ્યારે બી ગુણાતીતાનંદ સ્વામી બહાર નીકળે, ત્યારે એને દર્શન થઈ જાય, હું જય સ્વામિનારાયણ કહી દઉં. એ જય સ્વામિનારાયણ કે, અને ઠરાવ થયેલો કે આ વિમુખ છે, કોઈ એની સાથે સંબંધ રાખવો નહીં, અને ગુણાતીતાનંદ સ્વામીને પણ ઇન્સ્ટ્રક્શન આપવાની, તમારે એની સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. તો પેલા જય સ્વામિનારાયણ કે, તો ગુણાતીતાનંદ સ્વામી જય સ્વામિનારાયણ જીલેબી નહીં, કેટલું અઘરું લાગે. પોતાનો પ્રાણાધાર પુરુષ પણ જાણે દ્રષ્ટિ ખસેડી લેતા હોય તે વખતે કેટલું અઘરું લાગે સ્વામી. આપણને એવું છે ખરું કે ગમે તેવી પરિસ્થિતિ થશે પણ સ્વામીજી આપણી સાથે નહીં બોલે એવું આપણને લાગે ક્યારે? કોઈ દિવસ ના લાગે. પણ આપણને બધા આધાર છોડાવવો હોય, બધી પ્રકારની સારપ તોડાવી હોય, સાત્વિકતા ગાળવી હોય, બધી જ પ્રકારની, તેવી વખતે આવી પરિસ્થિતિ સર્જાય અને તે વખતે નિષ્ઠા નહીં હોય તો જતા રહીએ આપણે, ન ટકી શકીએ. આ બહુ થોડીક સૂક્ષ્મ બધી વાતો છે, હજુ તો એવું બધું નહીં કરવાના. પણ હું એ કહું છું કે આપણી નિષ્ઠા આપણે જે પાકી કરવી છે ને એ હવે આવા પ્રસંગોમાં કરવાની છે, અંદર અંદરના પ્રસંગોમાં. એટલે પ્રેમ સ્વામીને સ્વામી એટલે આવું કોઠારી સ્વામીને કીધું, પ્રાર્થના કરવાની 10 જણને વધારે મોકલો, બસ જલ્દી નીકળે. એ અઘરું પડે, પેઇનફુલ પ્રોસેસ છે, અને એ પેઇનફુલ પ્રોસેસને જો માણવી હોય, એનો એન્જોય કરવો હોય, ત્યાં નિષ્ઠા અનિવાર્ય છે. બસ એ ભગતજી મહારાજ તું કેવું એનું કલેબર ઘડાયું હશે, અથવા એ ભગતજી મહારાજ એની નિષ્ઠા કેવી હશે કે એ બોલતા હતા કે ભગવાન સ્વામીના કર્યો પણ વિમુખ થાવ નહીં. કેટલી બધી જબરજસ્ત વાત કહેવાય, કેટલી બધી વાત. સ્વામીજી એક એવું ચરિત્ર કરે ને આપણને બધાને મનુષ્ય ભાવ હોય ને આપણે આગા પાછા થઈ જઈએ. સ્વામી કરતા નથી એવા ચરિત્ર, સામાન્ય કરે. એટલે બહુ જલ્દી ટાઈમ નહીં લઉં તમારો, કારણ કે હજુ આગળની બીજી શું છે મને ખબર નથી, અને આપણે પાછું રાજકોટ પાછા જવાનું છે. પણ નિષ્ઠા વસ્તુ છે ને સ્વામી, એ તો હજુ આપણે ખૂબ એનું કોન્સ્ટન્ટ એનું આ લગાવ ચાલુ જ રાખવું પડશે. અમે એક વારણ કર્યું હતું 51 લક્ષણો અમે નિષ્ઠા નવી જ્યારે 51. પણ આ વસ્તુ કેવી છે કે કથા વાર્તા છે ને એનું અંગ જોઈએ જોઈએ ને જોઈએ સ્વામી, નિરંતર કથા વાર્તા. કથા વાર્તા જેના મનાવે ને એનામાં ભગવાન સાહેબ કે જેને કથા વાર્તા માણસ એને વિશે અટકળ કરી એનામાં સારા ગુણ ક્યારે આવે ન જ આવે સ્વામી. કથા વાર્તા જોઈએ જોઈએ ને જોઈએ. એક સાધક, હવે સાંભળો, સમટાઈમ્સ આપણે ભગવાનને કરતા હરતા માનીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ એને હિતકારી બી માનવાના છે. એટલે આપણે ઘણી વખત કરતા હરતા માની છીએ કે મહારાજ આ મુક્તમાં પ્રવેશ કર્યો, પણ શું કામ કર્યો એ પ્રશ્ન ઉભા થાય છે તો હિતકારી મનાયા નથી, અથવા યાદ રહી જાય પ્રસંગ તો ભગવાનને હિતકારી મનાયા. એક સાધક સ્વામીજી પાસે ગયા, એને કીધું કે સ્વામીજી મને આ વ્યક્તિએ ખખડાયો, વગર વાંકે ખખડાયો, મને આ બધું ઘણું કીધું, હું કોશું એક શબ્દ બોલ્યો નથી, મેં એને કોઈ જાન પણ આપ્યું નથી, મેં ધીરજ જ રાખી છે, હું નપાસ થયો જ નથી, પણ મને એ યાદ રહી ગયું છે બસ, તો હવે કંઈક કૃપા કરો કે મને યાદ ના રહે. એ વ્યક્તિને પેલા એ વ્યવસ્થિત ખખડાયો, આને સામે રિએક્શન શું તું ખખડાયા નહીં, બે શબ્દો બી ના કીધા, મૌન રાખ્યું, નપાસ ન થયા, ધીરજ રાખી, એના વિશે એને અભાવ બી નહીં આવવા દીધો. એને એવું બી કીધું, સ્વામી મને એનો અભાવ બી નથી આવ્યો, પણ મને યાદ રહી ગયું છે કે મને આને આમ કીધું બસ. ત્યારે સ્વામીએ કીધું, સાંભળ કે તને પેલા એ ખખડાયો, તે સામે તું વાણીથી નપાસ નથી થયો, તે કોઈ એને પ્રત્યુત્તર ના આપ્યો, અથવા ધોબી એ ધોબી ન થયો, નાપાસ ન થયો, તને એનો અભાવ બી ના આવ્યો, અને એને ભજન બી કહ્યું સાહેબ કે બધું બરાબર છે. એટલે તે ભગવાનને પ્રસંગે કરતા હરતા માયના, પણ તે ભગવાનને પ્રસંગે હિતકારી નહીં માયના, બસ એટલે તને યાદ રહી ગયું છે. એટલે પ્રસંગે કરતા હરતા મના, અને ભગવાન મારા સારા માટે જ કરી રહ્યા છે, એની અંદર જે પ્રવેશ કર્યો છે એ મારું કંઈક કાઢવા માટે, મારી કોઈક સાત્વિકતા કાઢવા માટે, મારું કોઈક સ્વસરપ કાઢવા માટે, મારો કોઈ બુદ્ધિનો ડોળ કાઢવા માટે, હું કોઈક અભિનિવેશમાં રહેતો હોય છે એમાંથી કાઢવા માટે, હું કંઈક ઉડતો હોય છે અને મને નીચે લાવવા માટે કદાચ ભગવાને એનામાં પ્રવેશ કર્યો છે, એવું પોઝિટિવ વિચારે ને એ હિતકારી માને તો એને પ્રસંગ લાગે નહીં. પેલાને પ્રસંગ આમ લાગ્યો નહીં પણ એની વિસ્મૃતિ નથી થઈ, ગમે તેવો પ્રસંગ બને અને ઓન ધ સ્પોટ એ પ્રસંગની વિસ્મૃતિ થઈ ગઈ છે, અને સામેના સાધકમાં જેને ભગવાનના સ્વભાવનો ઉપયોગ કર્યો છે આપણા કાઢવા માટે, એને વિશે આપણો એટલો ને એટલો પ્રેમ કે આત્મીયતા રહેવી જોઈએ, એ સાચી નિષ્ઠાનું પરિણામ છે. છેલ્લો એક પ્રસંગ કહી દઉં. યુએસએની ધરતી પર વર્ષો પહેલા શાર્લોટની અંદર 2 યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ ગઈ. નિષ્ઠાવાન પરિવારના બંને, એટલે એક આમ ઉભો છે, એક આમ ઉભો છે, બરાબર છે. આ યુવક છે એ પેલાને, આ યુવક છે એને, આ જે છે એના કરતા ઉંમરમાં સહેજ મોટા છે, પણ આ યુવક આને ખખડાવે છે, વ્યવસ્થિત ફાયરિંગ આપે છે, કારણ કે આ થોડોક સાત્વિક હતો અને એને ફાયરિંગ આપે છે. અને એ જે હોલમાં ઉભા હતા અને સ્વામીજી આમથી આવે છે, ખખડાવનાર આ છે, સાંભળનાર પેલો છે, પેલાનો ફેસ આમ છે, આનો ફેસ આમ છે, આને ખબર નથી પાછળ સ્વામીજી આવે છે. પાછળ સ્વામીજી આવતા હતા અને સ્વામીજી પેલાની સામે જોયું, કોની સામે? આની સામે. અને સ્વામી આખું જોઈ લીધું સિનારીઓ કે આ સાધક પેલા સાધકને ખખડાવી રહ્યા છે અને પેલો સાધક શાંતિથી સાંભળે છે. હવે આ તો નપાસ થયેલો જ છે એટલે એમાં સ્વામીને ઇન્ટરેસ્ટ નહોતો, પણ હવે પેલાનું રિએક્શન શું છે, એ આને કેવી રીતે ટ્રીટ કરે છે એમાં સ્વામીને ઇન્ટરેસ્ટ પડ્યો હતો. કારણ કે પેલાનો તો ઓલરેડી ખખડાઈ જ નાખ્યો છે, એટલે એ તો પતી ગયેલો જ છે. હવે આ શું કરે છે તો એ છે ને સ્માઇલ આપતો હતો અને દૂરથી સ્વામીજીની આંખ અને એની આંખ ભેગી હતી, તો એને સ્વામીજીની સામે પણ સ્માઇલ આપ્યું, એટલે સ્વામીજીને ઇન્ટરેસ્ટ પડ્યો કે આ સ્માઇલ આપે છે, અથવા આની સામે કંઈ બોલતો નથી, કશું ડિફેન્સ કરતો નથી, પેલાને કોઈ જવાબ આપતો નથી અને ખાલી સ્માઇલ આપે છે, તો એના હૈયામાં શું વિચારો ચાલતા હશે, એમાં સ્વામીને ઇન્ટરેસ્ટ પડ્યો. પ્રસંગ પૂરો થઈ ગયો, પેલા જે કહેવાનું તો કહી દીધું, છૂટા પડી ગયા આમ તેમ. પછી જયારે પેલો એકલો પડ્યો આ સાધક, એટલે સ્વામીજી પછી એને મળ્યા, સ્વામી કે પેલો જયારે તને ફાયરિંગ આપતો હતો અને તું મારી સામે જોઈને સ્માઇલ આપતો હતો તો તું શું વિચારતો હતો? ત્યારે એને જવાબ બહુ સરસ આપ્યો. એને કીધું કે સ્વામી હું એ વિચારતો હતો કે આની અંદર રહી અને મારો એવો કયો સ્વભાવ અને પ્રકૃતિ કાઢવા માટે તમે એની અંદર પ્રવેશ કર્યો છે એનો હું વિચાર કરતો કરતો તમારી સામે સ્માઇલ આપતા હતા. એટલે એને કરતા બી માયના અને હિતકારી બી માયના, એનામાં પ્રવેશ બી સ્વામીજીનો છે અને મારા કોક વસ્તુ કાઢવા માટે જ સ્વામીજીએ, બસ આવી કોક નિષ્ઠાની અપેક્ષા સ્વામીજીને આપણી પાસે છે, મારી પાસે અને તમારી પાસે છે. એટલે આવી નિષ્ઠામાં આપણે સૌએ જવું છે. આજના શુભ અને મંગલકારી દિવસે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, આપણને સૌને એમને આમ આપણને લાગે છે કે ના આપણે તો નિષ્ઠા છે, આટલા વર્ષોથી સત્સંગમાં છીએ, આપણે ભગવાન માનીએ છીએ, એને ભગવાન માનીએ છીએ, પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ કદાચ માનીએ છીએ, એ નિશ્ચય છે, એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે સ્વામીજી માટે પ્રશ્ન પૂછીએ એ કોણ છે તો એ નિશ્ચય છે, અને એ કેવા છે તો એ નિષ્ઠા છે. કોણ છે તો કે ભગવાનનું સ્વરૂપ છે, પુરુષોત્તમ નારાયણ કોણ છે એ નિશ્ચય થઈ ગયો. એ આંબાને પછી આપણે લીમડો કહેતા જ નથી ગમે તેવી પડે, એ નિશ્ચય. પણ નિષ્ઠા એટલે શું તો કે જે જગત જે કંઈ થઈ રહ્યું છે સરાઉન્ડિંગમાં મારી અંદર બહાર. મનીભાઈનો પ્રસંગ છે તો મનીભાઈના પ્રસંગમાં પેલો એમએસ વાળો પ્રસંગ તો બધા સાંભળેલો જ છે ને, એટલે હું રિપીટ નથી કરતો, પણ એ પ્રસંગની અંદર થ્રુઆઉટ આખો જે પ્રસંગ છે, હા તો સ્વામી ડોક્ટર જેને રિપોર્ટ આપ્યો ને એ ડોક્ટર, મારી પાસે એની વિડીયો છે પણ હવે પછી બતાવીશું, પણ એ ડોક્ટર છે ને એ ડોક્ટર એ મનીભાઈ પેશન્ટને કહેતા કહેતા એની આંખમાંથી પાણી આવી ગયા કે આ રોગ એટલો ડેન્જરસ છે, 3 મિલિયન લોકો આનાથી પીડાય છે વર્લ્ડની અંદર, 30 લાખ લોકો, અને હજુ સુધી એની કોઈ એનું કોષ કે સેનેલિન થાય છે એ બી હજુ મેડિકલ સાયન્સને ખબર નથી પડી, અને એનું સોલ્યુશન એટલે કે એનું ટ્રીટમેન્ટ અથવા એની દવા એ હજુ ટિલ ટુડે હજુ સુધી એનું કોઈ સોલ્યુશન મળ્યું નથી. અને આ રોગ એવો છે કે એકવાર આવ્યો એટલે પછી ધીમે ધીમે નર્વસ સિસ્ટમ બધી ખલાસ થઈ જાય. અને ડોક્ટરે તો મનીભાઈને કહી બી દીધું કે વિધિન 5 યર્સ વ્હીલચેરમાં આવી જશે. આવી પરિસ્થિતિ હોય અને સ્વામી આપણે વિચારમાં જઈએ કે ના જઈએ, વિચાર આવે કે ના આવે, પણ એ આખા પ્રસંગમાં એક પણ સેકન્ડ માટે વિચારમાં ન ગયા. અને આજે એમને લગભગ 90-95% રિકવરી આવી ગઈ, 2-5% સિમ્ટમ હોય અત્યારે. પણ આ જયારે પ્રશ્ન મને મનીભાઈ કીધું હતું કે સ્વામીજીને આપણે પૂછાય કે સ્વામીને આ રોગ મૂકવા પાછળનું શું કારણ હતું, એમ મેં તો પૂછાય ને એમાં શું વાંધો. એ જે આખું વિડીયો કોન્વર છે એનો તેમાં હું પૂછી રહ્યો છું સ્વામીને કે સ્વામી મનીભાઈની હાજરીમાં પૂછ્યું, ત્યારે સ્વામીજી એટલું જ બોલ્યા હતા કે નિષ્ઠાની કસોટી કરવા માટે ભગવાને આ રોગ એનામાં, એટલે આપણી નિષ્ઠા થશે એટલે ભગવાન કસોટી બી કરશે કે કેટલે પહોંચ્યા. કેટલા 20-100, એટલે એ તેવે વખતે જો નિષ્ઠા પાકી હશે ને તો આપણે હલીશું નહીં, આપણું મન વાઇબ્રેટ નહીં થાય, આપણો આનંદ નહીં જાય. એટલે બધા જ વડીલો સંતોને પ્રાર્થના કરીએ, સર્વાતી સ્વામી, ગુણગ્રાહક સ્વામી, બધા વડીલો આપણા માટે પ્રાર્થના કરે કે સ્વામીજીને જેવી નિષ્ઠામાં આપણને લઈ જવા છે એવી નિષ્ઠામાં. અને એ નિષ્ઠા આપણી, છેલ્લી જ વાત કે નિષ્ઠા પાકી થાય કેવી રીતે, આ તો બધું નિષ્ઠાના લક્ષણો અને એના પ્રસંગો. અત્યાર સુધી નિષ્ઠાની ડેફિનેશન સમજ્યા, નિષ્ઠાના લક્ષણો સમજ્યા, એવા નિષ્ઠાવાન સાધકોના પ્રસંગો સાંભળ્યા, પણ નિષ્ઠા થાય કેવી રીતે એનું કઈ કોઈ તો વાત કરી હશે, સમાવ કદાચ મારી હું ના હાજર ઘણા કરી હશે. નિષ્ઠા થાય કેવી રીતે, કોઈ કોઈનો હતો આ મુદ્દો, કદાચ કોઈ વાત કરી તો મને ખબર નથી, નહીં એના એટલે એમાં સોલ્યુશન હતું. આપણે જે કક્ષાએ જ્યાં સુધી પહોંચેલા છીએ એમાંથી નિષ્ઠામાં આગળ વધવા માટેનો રસ્તો શું, ખ્યાલ તો આવ્યો નિષ્ઠા પાકી કરવી છે એવું દ્રઢ સંકલ્પ થઈ ગયો દરેક, પણ હવે નિષ્ઠા થાય કેવી રીતે. એક સમાગમ જે વાત લખી છે ને કે એવો મહિમા, એટલે ત્યાં મહિમાની સાથે સાથે સ્વામી એક વખત એવું બી બોલ્યા કે એવી નિષ્ઠા સમજવા માટે ભગવદીનો પ્રસંગ અનિવાર્ય છે. અર્થાત જે આપણી કરતા સ્પિરિચ્યુઅલી ગ્રેટ છે અથવા જેની નિષ્ઠા આપણી કરતા વધારે સાઉન્ડ છે એવા સાધકો એ આપણા માટે ભગવદી સમાન છે. એનો જ સમાગમ કરીએ ને તો આપણી નિષ્ઠા પાકી થાય. પછી બીજું ચલો આજ ક્વેશ્ચન આન્સર જ રાખું તમને, બે જ મિનિટનું કામ છે. એક સમાગમ, ચલો પરફેક્ટ જવાબ છે. પછી બીજું, ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું જોઈએ કે જે એ ભગવાન સ્વામીથી માંડી અથવા ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અત્યાર સુધીના જે ગુણાતીત પુરુષો અને એવા સાધકો જે ખરેખર નિષ્ઠાથી ઝઝુમ્યા છે એવાના પ્રસંગોમાં આપણે ડૂબીએ, ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબી એના પ્રસંગોમાં ડૂબીને સ્વાધ્યાય ભજન કરીએ તો નિષ્ઠા પાકી થાય છે. એટલે પ્રસંગે કરતા હરતા માનવા માટેનું આ આપણે સોલ્યુશન માંગીએ છીએ. પાંચ વચનામાં જે આપણને આપ્યા છે અથવા નિષ્ઠા, પાંચ એકલા નથી, નિષ્ઠાને કનેક્ટેડ બીજા ઘણા વચના હશે, મધ્ય 9 બી આવે, વડતાલ બીજું બી આવે, ઘણા બધા છે, પણ આ પાંચ મુખ્ય છે, પણ નિષ્ઠાને કનેક્ટેડ વચનામત ઘણા છે. તો એવા જે નિષ્ઠાના કનેક્ટેડ જેટલા વચનામાં છે એ વચનાનો અભ્યાસ કરવો પડે. સ્વામીની વાતોમાં નિષ્ઠાની વાતો હોય એ વાતોનું આપણે ડૂબવું પડે. એટલે ત્રણ ગ્રંથ છે, એ ત્રણ ગ્રંથમાં આપણે જેટલા ડૂબીશું એટલી નિષ્ઠા થશે આપણી પાકી. ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબીશું આપણી નિષ્ઠા પાકી થશે, એવા ભગવદીનો સમાગમ કરશું તો નિષ્ઠા પાકી થશે. આ સિવાય બીજો કોઈ રસ્તો છે? હે, એટલે એ જ આવ્યું. હા, કોની સાથે? હા, એટલે પ્રસંગ એટલે ખુલ્લા દિલનો સંબંધ આવી ગયો. એમાં ભગવદીનો પ્રસંગ કહીએ એટલે મન કર્મ વચને સંગ કરવાનો એનો. હે, નિશ્ચય અને નિષ્ઠામાં થોડોક ફરક છે, પણ નિશ્ચય પાકો થયા પછી નિષ્ઠા પાકી કરવાની છે. જે એવા ખરેખર નિષ્ઠાવાન અમરીશો છે અથવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે એની સાથે દોસ્તી રાખવી પડે, તો એના સમાગમે કરીને એની મિત્રતાએ કરીને પણ આપણી નિષ્ઠા. આવા ચાર પાંચ કારણો છે, બીજા આપણને સર્વાતી સ્વામી જણાવે છે. આજના શુભ અને મંગલકારી દિવસે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, આપણને સૌને એવી એક જ્યારે અદભુત નિષ્ઠાર્થી કાર્યકર્તા શિબિરનો લાભ આપણને મળી રહ્યો છે, મળ્યો છે, ત્યારે ખરેખર સ્વામીજીને પ્રાર્થના કરી કે હે સ્વામી, અમે નિષ્ઠા દ્રઢ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ, અમે અમારી રીતનો તો પ્રયત્ન કર્યો છે, બસ હવે આપ કૃપા વરસાવજો, કારણ કે ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે અને તમારી કૃપાથી જ અમારી નિષ્ઠા થવાની છે, તો એવી નિષ્ઠા અમારી જલ્દી જલ્દી દ્રઢ થાય એ માટે અમને સૌને એવા રૂઢ આશીર્વાદ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.